આપણી ઋષિઓની પરંપરા, આપણા શાસ્ત્ર ગ્રંથો, એમાં અનેક પ્રસંગ કથાઓ છે અને પ્રસંગ કથાઓમાં ઘણી પ્રેરણાઓ મળે. એમાં ભગવાન પોતાના પત્ની સીતાજીને સમજાવતા કે છે કે હે ભામિની સમજો, આ આપણા પુરાણા પૂર્વજોની જે વાત છે એ તમને સમજાવીને કહું છું. ભૂતકાળની અંદર જે પ્રસંગ બનેલા છે, જેણે જેણે હઠ કરી છે, હઠાગ્રહ દુરાગ્રહ જેણે કર્યો છે, આવેશમાં આવીને એ હંમેશા પસ્તાય છે, એના ઉદાહરણ છે. તમે વનમાં આવવા માટે ઠાગ્રહ દુરાગ્રહ કરશો તો એનું પરિણામ સારું નહીં જ આવે, ત્યાં ઘણા બધા દુઃખ ભોગવવાના છે. અને જો ગાલવ ઋષિ હતા, એમણે પણ કેટલી તપસ્યા કરી અને હર્ષ જે કરી હતી એને કારણે કેટલો મોટો એમને ભોગ આપવો પડ્યો, પસ્તાવવું પડ્યું. નહુશ રાજા, એને કાચંડો થવું પડ્યું. તો આ બધી જ સ્થિતિમાં જો હઠ કરશો તો એના પરિણામ ક્યારે સારા આવ્યા નથી અને સારા આવશે પણ નહીં. એટલા માટે હું તમને આ વાત કરું છું, તમે સમજણપૂર્વક અને જે કંઈ તમારે પ્રાપ્ત કરવું છે વગર ક્લેશે, કોઈ પણ જાતના શ્રમ વગર, દુઃખી થયા વગર તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. મને પિતાની આજ્ઞા પાળવાનો યશ મળશે, તમે ઘેર રહેશો તો માને સંભાળશો, પરિવારના બધાને આશ્વાસન બની શકશે. જે આપણી પરંપરા છે એને જાળવી શકીશું. ગુરુ મહારાજની આજ્ઞા, વેદ શાસ્ત્રોને પણ આપણે ખૂબ જ સારી રીતે આદર આપી શકીશું. અને કેટલી વાર લાગવાની છે, મેં પુની કરી પ્રવાહ, પિતાજીની જે આજ્ઞા છે એનું પ્રમાણ કરીને, એનું પાલન કરીને મારા જીવનની અંદર હું પૂર્ણ રીતે એને પરિપૂર્ણ કરું, અને એ રીતે પિતાની વાણીને પણ હું પૂર્ણ કરી શકીશ. અને તરત જ આમ શીઘ્ર હું પાછો આવું છું. હે સયાની, હે શાણા, સુનો સમુખી, બેગી ધીરવ, તરત જ શીઘ્ર. આમ 14 વર્ષ કહેવાય, પણ બોલવામાં બધું સારું લાગે, જયારે કરવાનું હોય ત્યારે અનુભવ ખબર પડે. એટલે ભગવાનને 14 વર્ષ વનવાસમાં જવું હતું અને જવાનું જ હતું, પણ સીતાજીને 14 વર્ષ રાજમહેલમાં રહેવાનું, કે પરસ્પર એકબીજાનું સાહચર્ય ગુમાવવાનું હતું. બંને સમજો, દાંપત્ય જીવનનું સાહચર્ય જયારે અલગ થાય ત્યારે ઘણા સમજાવવા પડે. આજકાલ તો એકત્રિત કરવા ઘણા મનાવવા પડતા હોય. અહીંયા જે કંઈ છે એ 14 વર્ષની અવધિને કેવી રીતે સમજણપૂર્વક, ખૂબ જ સમજણપૂર્વક સરળતાથી એને પાર ઉતારવી એ જ મુખ્ય સમસ્યા છે. કે કોઈ પણ રીતે 14 વર્ષ શાંતિથી પાર ઉતરવા જોઈએ, સમજણપૂર્વક, સંયમપૂર્વક, અને સૌને સાથે રાખી, કોઈ કોઈનું મન દુઃખ ન થાય, કોઈ કોઈના સંબંધો ન બગડે, એવી રીતે ભગવાન રસ્તો કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સુમુખી બેગ ફિરબ, અને જો સાંભળ, નહીં વાર લાગે, 14 વર્ષ રીતના કઈ વાર લાગવાની. યોગમાં તો એક દાડો પણ કઠણ લાગે સુખના દાડા બહુ શરમા પતી જાય અને દુઃખના દાડા ના જાય, જલ્દી ઘટે નહીં. ઘડિયાળનો કાંટો ખસતો ના હોય તો દાડો ક્યાંથી ખસે? દુઃખના દાડામાં હજુ આટલા જ થયા, સાંજે નથી પડી. આમ એ દુઃખના દિવસો બહુ ધીમે ધીમે કીડી વેગે અને સુખના દિવસો હાથી વેગે જતા. છતાંય સમજાવવા માટેનો પ્રયત્ન છે. બેગી ફિરપ સુનો, સાંભળ, હું જલ્દી પાછો આવું છું, નહીં વાર લાગે. અને 14 વર્ષ વિતાવતા કેટલો સમય લાગે? કાલે સવારે 14 વર્ષ વીતી જશે. જેમ ગામડે જઈએ પેલા ચાલતા જવાનું હોય, કેટલું આખું છે. હા રે, 2 ખેતર પાસે જતા રહો હોય, 2-5 કિલોમીટર નીકળે. જેને ચાલવાનું ખબર પડે, બોલવાવાળા જતા રહો 2 કિલોમીટર, 2 ખેતર પાસે. એમ ભગવાને પણ કેટલીક વાર લાગવાની છે. બરસ 4 10 4, પેલા 4 કયા અને પછી 10 કયા? બરસ 4 10, 4 ને 10 કેટલા છે? એટલે બેગી ફિરબ સુનો, સાવર, હું જલ્દીથી પાછો આવું છું. દિવસ દિવસ દિવસો જતા કઈ વાર લાગવાની? કેટલી આખું જીવન પૂરું થઈ જાય ને, 70-80 વર્ષ વાળા પૂછજો, જીવન આંખના પલખારામ પૂરું થઈ ગયું. થયા હોય 70-80, ઘણા હો થયા હોય, ક્યાં કરે, જીવન બીત ગયા. બાતો અહી બીત ગયા, જીવન બાતો મેં અહી બીત ગયા. 100-100 વર્ષ પૂરા થવા આવવાના હોય તો કહેલે આ તો જીવન પૂરું થયું. આમ ચપટીની માફક ખબર એ ના પડી આ 80-90 વર્ષ પૂરા થયા. એમ ભગવાન સીતાજીને સમજાવતા કે છે, દિવસ જાત નહીં લાગે. કેટલી ધીરજ હશે, કેટલી ગંભીરતા હશે વચન પાળવાની અને વનવાસને જલ્દી પૂરો કરવાની. કાલે સવારે શિવાન લાગવાનું, દિવસ જાત નહીં લાગે. આંખનો પલકારો કેટલો હોય? 14 વર્ષ ને આંખના પલકારાની સાથે ગણતરીમાં મૂકવા અંદર કેટલી ગંભીરતા હશે, સહન શક્તિ છે. ત્યારે કહે છે 14 વર્ષ તો 14 દાડા કાઢવાના હોય તો મુશ્કેલ થઈ જાય. 14 કલાક એકલા બેસી રહેવાનું વનમાં, તો બીજા કોઈનો સાથ શોધીએ કે ચાલ જઈને આવીએ. પણ 14 વર્ષ સુધી કહે તમે ઘેર રહો, હું જઈને આવું છું. જાણે બજારમાં દૂધ લેવા, શાક લેવા જવાનું હોય, આ હમણાં તરત નહીં વાત. ભગવાન પણ એવી સાહજિકતાથી, ધીરતાથી, ગંભીરતાથી સમજાવે છે, દિવસ જાત નહીં લાગે. બારા સુંદરી શીખવાનું આ મારી વાત સાંભળો. જો મારી વાત તમને ગળે ઉતરશે ને, સુંદરી શીખવાનું સુનાવું. આ મારી વાત તમે ધીરજપૂર્વક શાંતિથી બેસીને સાંભળો અને વિચારો. પણ આ મારી શીખાવણ, મારી શીખામણ છે. તમે કાનમાં સાંભળીને સાંભળીને કરશો, સાંભળો, પાર ન કાઢી નાખશો એક કાનથી બીજે કાનમાં. સુંદરી શીખવાનું સુનાવું મારી વાતને ખૂબ જ શાંતિથી, એકાગ્રતાથી તમે સાંભળો. ત્યાં આગળ વન કંઈ એટલું બધું સહેલું નથી. આપણે આપણા ઘરને છોડીને 1 કે 2 દિવસ બહાર રહીએ અને જે ઘરની સગવડો હોય તો ત્યાં ના મળતી હોય, કેવું એમ થાય? ચલો પાછા, ચલો પાછા, ચલો પાછા. યાત્રા કરવા ગયા છીએ, પૈસા ખર્ચીને ગયા છીએ, તીર્થને સરસ મજાની જગ્યા હોય તો સમય દિવસ પૂરા થાય, ચલો પાછા આવે, ચલો ચલો પાછા. કેમ? ઘર યાદ આવે. અને ઘર ગમે તેવું હશે, નાનું સરખું, અસુવિધાઓ વાળું હોય તો પણ ઘર મારું, જેને કહેવાય હાશ, કોઈ મોટા રાજમહેલ ની અંદર કે મોટી હોટેલમાં ઉતાર્યા હશે ને તો ઘર જેવી હાશ તો નહીં જ લાગે, ભલે ગમે એટલી સગવડો હોય અને આપણી ઘરની ગમે એટલી અગવડો હોય તો સાચી હાશ ઘરમાં. અહીંયા આગળ કહ્યું મારી વાતને આ બધી રીતે તમે સાંભળો, જીવનની સાચી હાશ તો ક્યાંય પણ હોય પાનખરની હાશ તો વૃદ્ધાવસ્થા, પણ જીવનની સાચી હાશ હોય ને તો ઘર. વૃદ્ધાશ્રમમાં જનારને પૂછી જશે ત્યાં હાશ મળે જ ખરી, જરાય ઘરમાં તો સ્વજનના જ બે લપકારા ખાવાના હોય. ઘરડા ઘરમાં જઈએ એટલે પેલો નોકર જેને નોકરી રાખ્યો હોય એ જેમ ફાવે એમ બોલે, બધું સાંભળી લેવું પડે, લે ખાવ હોય ખાવ ને તો જાઓ જાઓ, એના કરતા ઘરના લપકારા ખાવા સાપો, કેવા પારકાના ખાવા પડે, યાદ રાખજો ઘરડા ઘરમાં કઈ સુખ નથી. તો ઘર ગમે તેવું તો એ આપણું છે, સ્વજન ગમે તેવો હોય ટુકારો કરે છણકો કરે તો આપણું છે. એટલે મારી આ વાતને ખૂબ શાંતિથી ગંભીરતાથી વિચારજો અને મારી શિખામણને કહું છું સુનાવું આ મારી વાતને અને શાંતિથી સાંભળો. શું થવાનું છે પણ સ્પષ્ટ કહી દે છે, જો હઠ કરશો તો હઠ કરીએ છીએ, હઠ થતી જ હોય છે ના, ભલે હોલ 1000 નું હોય પણ 10-15 ગ્રામ તો લાવવું જ પડશે, એટલે બિચારો દેવું કરે, એનું વ્યાજ ભરવું પડે, એ ના જોઈએ. મેં કહ્યું ને આટલું તો જોઈએ જ હવે, જો હઠ કરાવું દેવા કરવા પડે, વ્યાજ ભરવા પડે અને વ્યાજના પછીથી દેવા પૂરા ના થાય તો પછી લાવો પેલું 15-15 ગ્રામ લીધું છે તે પાછું આપો, દેવું ભરવા તો કઈ તો કરવું જ પડશે. જો હઠ બસ, જો આમ હઠવશ પ્રેમવશ થઈને આવી હઠ કરશો ને તો દુઃખ પાછળથી બાઈક તો લોન પર લઈ આવીએ, હપ્તા ના ભરાય ને પેલો બેંક વાળો બાઈક લઈ, હઠ કરે છોકરા ના બાપા લાયા લોન 45,000 નું 60,000 નું લાવવાનું, પેલો વિચારો છોકરાને મન ના હોય મેળ ના હોય છતાંય લાવીને આપવું પડે, લે. જો આવી હઠ નું પરિણામ કેટલાય ને જોયા, મારે ગાડી લઈ ગયા કોણ કે બેંક વાળા કેમ હપ્તા નતા થયા, જો તો આવી હઠ જો હોય ને તો આખરે દુખી થવું પડે, એમ ભગવાન પણ કે છે જો હઠ કરાવું પ્રેમવશ થઈને, એ બામા બામા એટલે જે જમણા ડાબી બાજુએ જેનું સ્થાન છે એટલે એને બામા છે. વામાંગ વામાંકે જ વિભાતીય ભૂદર સુતા, કે જેની ડાબી બાજુએ બે અને દાંપત્યની અંદર પત્નીનું સ્થાન ડાબી બાજુ. ડાબી બાજુ કેમ પછી એમના માનશો કે અમને ડાબી બાજુ કેમ રાખ્યો, એટલે સાગર મંથન કર્યું ને ત્યારે પૂછડું પકડાવ્યું દેવ રાક્ષસોને અને મળું પકડાવ્યું દેવને, એટલે રાક્ષસોને એમ થયું અમને પૂછડું પકડાવ્યું અને દેવોને મળું આપ્યું, આમાં નથી એ કર્યું. એટલે ભગવાને વિષ્ણુ સમજાવ્યા કે જો દેવતાઓ ગમે તેમ થાય હર્ષ ના કરશો, આપણે પૂછડા તરફ જોતા રહો, એમને મળું આપી દો, લાભ આપણને થવાનો. જયારે મંથન શરૂ કર્યું સર્પે ઘેરો આંકવા માંડ્યું, રાક્ષસો મળા ભણી હતા એ લાય ઉડે, અને દેવો શાંતિથી પૂછડા તરફ પોતાનું કામ. એ હાશ ભગવાનની ચતુરાઈ સારી વાત, નહીં તો દુઃખી થવું પડત જો હઠ કરી હોત તો. એમ અહીંયા પણ હઠને માટે કે છે કે સીતાજી તમે હેસવામાં જરા પણ હઠ કરશો નહીં પ્રેમવશ થઈ.